समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय चाले छे। एमा कर्ता कर्म अधिकार मां गाथा 132 थी 136 ही आपणे करी रह्या छीए। गाथा 132 थी 136 एमां आपणे गाथानो अर्थ कर्यो छे अने टीका पण करी छे। ते पछी पूज्य गुरुदेव गांधी स्वामी ना आ गाथा उपरना प्रवचनमांथी केटलाक अंश कर्या छे, પણ આજે ફરીથી આપણે ટીકા કરીએ જેથી કરી અને થોડું પુનરાવર્તન થાય અને પછી પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનના વિશેષ અંશો કરીશું। ટીકામાં અહીંયા એમ કહે છે કે તત્વના અજ્ઞાન રૂપે અર્થાત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે અજ્ઞાનની આ જાતની વ્યાખ્યા કરવામાં આવી। તત્વના અજ્ઞાન રૂપે અર્થાત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે, હવે વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે, પણ જેમ છે તેમ એનો સ્વાદ ન આવવો, એવું જણાવવું નહીં, એનો ખ્યાલ ન આવવો, એને વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ કહેવામાં આવી। એટલે અજ્ઞાનનો અર્થ શું કર્યો છે અહીંયા, કે પોતાને જ્ઞાનની અંદર જેવું છે તેવું જણાતું નથી એટલે એને અજ્ઞાન કહ્યું। તત્વના અજ્ઞાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એટલે સ્વાદમાં આવતો જ્ઞાનનો ઉદય છે, અજ્ઞાનનો ઉદય છે। તત્વના અજ્ઞાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય છે, એટલે કે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જે જ્ઞાનમાં સ્વાદ આવ્યો, જ્ઞાનમાં જે જણાવ્યું તે અજ્ઞાન છે, એ અજ્ઞાનનો ઉદય છે। એમાં મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગના ઉદયો, આ ચાર ઉદયો એવા છે કે જેઓ નવા કર્મના હેતુઓ છે, એટલે કે નવો કર્મ બંધ થાય છે તેમાં એ નિમિત્ત છે। મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો કે જેઓ નવા કર્મના હેતુઓ છે તેઓ તેમય અર્થાત અજ્ઞાનમય ચાર ભાવો છે। તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે। અજ્ઞાનમાં આ ચાર ભાવ સમાય છે અને એ ચારે ભાવને અહીંયા સમજાવ્યા છે, એની વ્યાખ્યા કરી છે કે મિથ્યાત્વ કઈ રીતે છે, કે તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે, તત્વની શ્રદ્ધા ન હોવા રૂપે જે ખ્યાલમાં આવવું જણાવવું જેનો સ્વાદ આવે છે એ મિથ્યાત્વનો ઉદય છે। બીજી વાત, અવિર્મળ રૂપે એટલે કે અત્યાગ ભાવ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે, અવિરતી ની વ્યાખ્યા કરી કે અવિરમણ રૂપે એટલે કે અત્યાગ ભાવ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એ અસંયમનો ઉદય છે. કલુષ એટલે મલિન, કલુષ ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કસાયનો ઉદય છે. મલિન ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એ કસાયનો ઉદય છે. જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, જાણીએ છીએ, દેખીએ છીએ, પણ જ્યારે એ ઉપયોગ ત્યાં જોડાય છે એ જ્ઞાન કરવાને બદલે એથી વિશેષ વધી અને આગળ એમ કહીએ કે એ ઉપયોગ ત્યાં જોડાય છે એટલે જે ભાવ છે એ ભાવ રૂપે પોતે પરિણમે છે, પોતે એમ માને છે, ત્યારે એમ કહેવાય કે એ ઉપયોગ છે તે મલિન ઉપયોગ છે, ત્યારે એ મલિન ઉપયોગ કહેવાય. પરનું લક્ષ કરતા ત્યાં ઉપયોગ જોડાય છે તો એ ઉપયોગને મલિન કહેવામાં આવ્યો, પણ એ જ ઉપયોગ માત્ર પરને જાણે, એ ઉપયોગ માત્ર પરને જાણે તો એથી કંઈ પરની મલિનતા એ ઉપયોગમાં આવતી નથી કે જીવ એ રૂપે થતો નથી. એટલે જાણવા દેખવાની વાત માત્ર છે, ત્યાં સુધી એ જ્ઞાન દર્શનના ઉપયોગ છે તો એમાં એના જ્ઞાનની પર્યાયમાં એ પરનું જ્ઞાન એને થાય છે, પણ એ જ્ઞાન એનું પોતાનું છે, જ્ઞાનની પર્યાય પણ એની પોતાની છે. એટલે એ સ્વને જાણે છે એ જ રીતે પરને પણ જાણે છે, પણ એ વખતે પણ એ જ્ઞાન એનું પોતાનું છે અને જ્ઞાનની પર્યાય એની પોતાની છે, પણ એમાં વિષય છે તે પરનો છે, પણ એ પરના વિષયમાં એ રંજિત થતો નથી, એમાં એને રૂચિ થતી નથી, એને માત્ર જ્ઞેય તરીકે જાણે છે તો કોઈ દોષ નથી. પણ અજ્ઞાની જેને સ્વની દ્રષ્ટિ નથી થઈ એ એવા જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા જે જાણે છે એની સાથે એકરૂપતા કરે છે અને એમ એ પર સાથે એકરૂપતા કરે છે એટલે એનો ઉપયોગ મલિન થાય છે, કલુષ થાય છે. એટલે કલુષ ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એ કસાયનો ઉદય છે. આ ત્રીજી વાત કરી. પહેલી વાત મિથ્યાત્વની કરી, બીજી વાત અવિરતીની કરી અને આ ત્રીજી વાત કસાયની કરી. હવે ચોથી વાત અહીંયા કરે છે કે શુભ અને અશુભ પ્રવૃત્તિ, શુભાશુભ પ્રવૃત્તિ અથવા તો નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. યોગ એટલે જોડાણ. શુભ અને અશુભ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિનો વ્યાપાર એટલે એવું થવું, શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિ થવી, એનો જે સ્વાદ આવે છે એ સ્વાદમાં એ ઉદય યોગનો છે, એમાં યોગનો ઉદય છે. એટલે આ રીતે આ ચારની વ્યાખ્યા કરી. અને આ પૌદ્ગલિક મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે થતો એ યોગ, એ ચારે ઉદયો હેતુભૂત થતા જે કારમણ્ય વર્ગણાગત પુદ્ગળ દ્રવ્ય એટલે કે કારમણ્ય રજકણ જે પુદ્ગળ છે તે કર્મરૂપે સ્વયં બંધાય છે અને એમ કર્મરૂપે પરિણમે છે. તે કારમણ્ય વર્ગણાગત પુદ્ગળ દ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય છે ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વ પરના એકત્વના અભ્યાસને લીધે તત્વ અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. એટલે પેલા જે કર્મ છે એ જીવ સાથે રહ્યા છે, જીવમાં નિબદ્ધ થયા છે, એટલે જીવ એટલે આત્માની અંદર ઘૂસતા નથી પણ એની સમીપમાં છે. જેણે જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે એને ભાવબંધ અને જળ કર્મના બંધ એવા ભાવને નિમિત્તે થયા છે. એ કર્મના બંધ એ જીવની સમીપમાં છે એટલે એ જીવમાં નિબદ્ધ છે એમ કહ્યું. એટલે એવા કારમણ વર્ગણારૂપ પૂદગળ દ્રવ્ય કારમણે રજકણો કર્મરૂપે બંધાયા છે એ જીવમાં નિબદ્ધ થયા છે ત્યારે એ પરિણમે છે, એનો ઉદય પણ વર્તે છે અને એવા ઉદય આવે છે ત્યારે જીવ પોતે સ્વયં જાતે જ એની સાથે એકરૂપતાના ભાવે વર્તે છે. એટલે કે પોતે સ્વ અને પેલું ઉદય આવ્યો છે અથવા તો જે કર્મ છે એ પર એ બંનેની એકરૂપતાના અધ્યાસને લીધે એ બંનેને એક રૂપે માને છે તેથી એને એ તત્વની અશ્રદ્ધા એટલે મિથ્યાત્વ, અવિરતિ એટલે અસંયમ અને કષાય તથા યોગનો એને ઉદય થાય છે. એટલે એવા વિભાવ ભાવ એને થાય છે જેને લીધે થઈ અને આ ચારે હોય છે. આપણે એ પણ વાત કરી હતી કે ત્રણ વસ્તુ એક સાથે થાય છે, જે ભાવાર્થમાંથી આપણે ફરીથી લઈએ છીએ કે મિથ્યાત્વનો ઉદય થવો, મિથ્યાત્વનો ઉદય થવો, નવા કર્મનું બંધાવવું અને પરિણમવું, અને જીવનું પોતાના અતત્વ શ્રદ્ધાન આદિ ભાવરૂપે એટલે મિથ્યાત્વ રૂપે પરિણમવું, એ ત્રણેય એક સમયે જ થાય છે પરંતુ સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી. હવે પૂજ્ય ગુરુદેવે આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ એટલે વધારે સમજ પડે. ગઈકાલે આપણે થોડો વિસ્તાર આ સંબંધી કર્યો છે, જ્ઞાન સંબંધી પણ વાત કરી છે કે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે શું તફાવત છે એ પણ સમજ્યા છીએ, અને આ ચાર જ્ઞાનના ભેદ તરીકે કહેવામાં આવ્યું એ વાતને પણ આપણે સમજ્યા છીએ. હવે અહીંયા પ્રવચન રત્નાકર ભાગ પાંચમો એમાં પાના નંબર 258 ઉપર પહેલા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ ચૈત્યના સ્વભાવમાં અહમબુદ્ધિ ન કરતા પરમા અહમબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. પોતે જ્ઞાન સ્વભાવી ચેતન મૂર્તિ છે એવો પોતે જેવો છે તેવો એને જણાતો નથી, ખ્યાલમાં આવતો નથી, એનું લક્ષ નથી કરતો, એટલે એને પોતાના ચૈતન્ય સ્વભાવમાં આ હું અથવા તો હું પણ અથવા તો અહમ બુદ્ધિ થતી નથી. અહીંયા ગુરુદેવ કહે છે કે એવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં અહમ બુદ્ધિ કરવી જોઈએ, એટલે કે આ હું ચેતન સ્વભાવી છું તે હું એમ અહમબુદ્ધિ થવી જોઈએ, પણ એવી અહમબુદ્ધિ ન કરતા એને પરમા અહમબુદ્ધિ થાય છે. આ શરીર તે હું ને આ રાગ તે હું એમ પરમા પરનું લક્ષ્ય કરીને અહમબુદ્ધિ થાય છે એટલે એને મિથ્યાત્વ કહ્યું. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એમાં અહમબુદ્ધિ કરવાને બદલે એ પરમા અહમબુદ્ધિ કરે છે એને મિથ્યાત્વ કહેવાય. જ્યાં પોતે નથી, જે પોતાનું સ્વરૂપ નથી, એમાં અહમબુદ્ધિ કરવી એટલે કે એ હું છું એમાં હું પણ કરવું એ અહમબુદ્ધિ. પરમા અહમબુદ્ધિ કરવી એટલે કે પરમા હુંપણાનો ભાવ કરવો, પોતાનું અસ્તિત્વ પર સાથે રહ્યું છે એવો ભાવ એ પરમા અહમબુદ્ધિ. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ પોતાનું સ્વરૂપ છે અને એ રૂપે પોતે છે એમ પોતાનું અસ્તિત્વ એમાં એ હું એવો હુંપણાનો ભાવ નહીં કરતા કે શરીર એવું પુદ્ગળ કે વિભાવ કે રાગ એને પોતાના માની અને એમાં એ અહમ બુદ્ધિ કરે તો એને એ મિથ્યાત્વ છે. આ ગુરુદેવે મિથ્યાત્વની વ્યાખ્યા કરી છે. પરમા અહમ બુદ્ધિ કરવી, સ્વમાં અહમ બુદ્ધિ ન કરતા પરમા અહમ બુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. આગળ કહે છે કે શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે પરમા આસક્તિ ભાવે ટકવું તે અવિરતિ છે. સ્વ શું છે? ચેતન છે, એ વિતરાગ સ્વરૂપ છે. સ્વ છે, પોતાનો આત્મા છે, તે વિતરાગ સ્વરૂપ છે. એવા વિતરાગ સ્વરૂપ પોતાના આત્મામાં રહેવાને બદલે, ત્યાં ટકીને રહેવાને બદલે એ બહારમાં આસક્તિના ભાવે રહ્યો છે તો એને અવિરતિ છે. ચારિત્રની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે પોતે પોતાના સ્વરૂપમાં રહે, લીનતા કરે, સ્થિરતા કરે, એનું નામ નિશ્ચયથી ચારિત્ર. એટલે કે પોતાના શુદ્ધ ચૈતન્યમાં એ ટકે, ત્યાં રહે, તો એને ચારિત્ર કહેવામાં આવે, તો એ વિરતિ છે. પણ એને બદલે એ પરમા આસક્તિ કરી અને ત્યાં બહારમાં ટકે, બહારમાં રહે, બહારમાં લીનતા કરે, તો એ અવિરતિ છે. એટલે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને, છૂટીને, નીકળીને પરમા આસક્તિ ભાવે રહેવું એ અવિરતિ છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતા મલિન ઉપયોગમાં રોકાવું તે કસાય છે. પોતાનો સ્વભાવ નિર્મળ છે, શુદ્ધ છે, એવા નિર્મળ સ્વભાવમાં રોકાવાને બદલે એને પરમાં રોકાવાનું થાય છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતા એ પરનું લક્ષ કરે છે, એટલે એનો ઉપયોગ પરરૂપે પરિણમે છે. જાણે કે એ પરરૂપે પોતે થઈ ગયો હોય એમ આસ્વાદે છે, તો એ ભાવ કસાય છે. રાગ દ્વેષના ભાવ છે તે કસાય છે. આગળ કહે છે કે નિશ્ચલ નિષ્કંપ સ્વભાવમાં ન રોકાતા કંપનમાં રોકાવું તે યોગ છે. યોગ એટલે જોડાણ. આત્મપ્રદેશો પોતે પોતાના સ્વરૂપમાં એ રહ્યો છે ત્યારે એ કંપતા નથી. આત્મપ્રદેશોનું કંપન જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે છે ત્યારે થતું નથી. આત્મપ્રદેશોનું કંપન જીવ બહારમાં વિકારી ભાવે, વિભાવ ભાવે છે, કોઈ પણ શુભ કે અશુભ ભાવે છે ત્યારે થાય છે. નિશ્ચલ એટલે ચલિત ન થાય એવું નિશ્ચલ નિષ્કંપ, કંપ વિનાન એ પોતાનું સ્વરૂપ છે. નિશ્ચલ નિષ્કંપ સ્વભાવ છે જીવનો, એવો ન ચલિત થાય અને કંપન વિનાનો સ્વભાવ છે, એમાં એ નથી રોકાતો. અને એ કંપનમાં રોકાય છે તો તેને યોગ કહો. યોગ હોય છે ત્યારે આત્મપ્રદેશોનું કંપન હોય છે. એટલે આ ચારેય અજ્ઞાનમય ભાવો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ ચારેય ભાવો અજ્ઞાનમય છે. હવે જેને આત્માનું સમ્યક ભાન થયું તેને મિથ્યાત્વ ગયું, અંશે સ્થિરતા થઈ મિથ્યાત્વ સંબંધી કસાય ગયો અને મિથ્યાત્વ સંબંધી યોગ પણ ગયો. જેને જ્ઞાન થયું છે, જ્ઞાન થાય છે, સમ્યક દ્રષ્ટિ જે થયો છે એવો જ્ઞાની છે, એને સમ્યક ભાન છે, સમ્યક જ્ઞાન છે, એવો જ અનુભવ છે, તો એવા સમ્યક દ્રષ્ટિને એ મિથ્યાત્વ જાય છે અને એ વખતે અંશે સ્થિરતા થાય છે એટલે એટલું એને ત્યાં રોકાવું થયું એટલે એટલું એને ચારિત્ર પણ છે અને મિથ્યાત્વ સંબંધી કસાય ગયો છે અને મિથ્યાત્વ સંબંધી યોગ પણ ગયો છે. સમ્યક્ત્વ થતા એને અંશે ચારિત્ર પણ પ્રગટે છે અને કસાયો પણ મંદ થાય છે અને મિથ્યાત્વ સંબંધી કસાય જાય છે અને મિથ્યાત્વ સંબંધી યોગ મિથ્યાત્વ સંબંધી જોડાણ એ પણ જાય છે. એટલે સમ્યક દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા, ત્યાં ચારેય ટળી ગયા. ભલે હજી પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત નથી થઈ, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ, છતાં પણ એને દ્રષ્ટિની અપેક્ષાએ એમ કહી શકાય કે ચારેય ટળી ગયા. સમકીતીને સ્વભાવ પર દ્રષ્ટિ છે અને સ્વભાવ દ્રષ્ટિમાં તેને ચારેય ટળી ગયા છે. વસ્તુમાં દ્રવ્ય સ્વભાવમાં અજ્ઞાન નથી, ભગવાન આત્માની અંદર એના સ્વભાવમાં અજ્ઞાન નથી. અજ્ઞાનનો જે ભાવ છે એટલે કે વિપરીત રીતે પદાર્થોની ઉપલબ્ધિ થાય છે એવું એને જ્ઞાનમાં સ્વાદમાં આવે છે એ અજ્ઞાન, એ અજ્ઞાન ખરેખર દ્રવ્ય સ્વભાવમાં નથી. વસ્તુમાં એટલે દ્રવ્ય સ્વભાવમાં અજ્ઞાન નથી. એ જ રીતે મિથ્યાત્વ પણ દ્રવ્ય સ્વભાવમાં નથી, અવિરતી પણ નથી, કસાય પણ નથી અને યોગ પણ નથી. તેથી જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકીતીની દ્રષ્ટિમાં એ ચારેય નથી. સમ્યક દ્રષ્ટિને આ ચાર નથી, મિથ્યાત્વ, અવિરતી, કસાય અને યોગ. શ્રદ્ધાની અપેક્ષાએ જોઈએ તો એમની શ્રદ્ધા સમ્યક છે એટલે એ ચારેની શ્રદ્ધા નથી, એ ચારેમાં રૂચિ રસ નથી, કેમ કે એમને જ્ઞાન છે. અજ્ઞાની હતો ત્યાં સુધી એને ખ્યાલ પણ હતો નહીં અને એ મિથ્યાત્વ, કસાય, અવિરતિ અને યોગના ભાવો એ પરિણમતો હતો. પણ એક વખત દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે અને સ્વભાવ ભાવનો અનુભવ કર્યો છે, હું કોણ છું એ બરાબર અનુભવ સહિત એને એના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા અનુભવાયું છે, પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે અને પછી ભલે એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યો છે તો પણ એની દ્રષ્ટિમાં હવે બીજું બધું સ્વથી જુદું પર જણાય છે અને એમ થતાં એને આમાંના ચારમાંના કોઈ પ્રત્યે રૂચિ નથી, મિથ્યા માન્યતા શ્રદ્ધા પ્રત્યે પણ નથી, અવિરતિ કસાય અને યોગ એમાંના કોઈ પ્રત્યે એની હવે રૂચિ નથી, એવા ભાવરૂપે એ પરિણમતો નથી, એ ભાવરૂપે એ થતો નથી. એને રાગ કે દ્વેષના ભાવ આવે તો એને માત્ર એ જાણે છે પણ એ રૂપે થતો નથી. એટલે એવા સમકીતીની દ્રષ્ટિમાં એ ચારેય નથી. સમકીતીને સદા જ્ઞાન ભાવ છે, યથાર્થ જ્ઞાન છે, સ્વનું અને પરનું ભેદ જ્ઞાન થયું છે એટલે દ્રષ્ટિ યથાર્થ છે, જેમ છે તેમ દ્રષ્ટિ છે એટલે એવી શ્રદ્ધા છે. દ્રષ્ટિ કહેતા માન્યતા એવી છે, શ્રદ્ધા એવી છે, જે અનુભવ્યું છે એ જ પ્રમાણે શ્રદ્ધા છે. એટલે જ્ઞાન સ્વભાવી આત્માનો અનુભવ થયો છે તો એને જ્ઞાન ભાવ છે. ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એ પ્રમાણે એને શ્રદ્ધા છે. હજી પૂર્ણપણે સ્વભાવની પ્રાપ્તિ બાકી છે, તે છતાં પણ જે અંશે પ્રાપ્તિ થઈ છે એ પૂર્ણતા પ્રમાણે જ છે અને એ પૂર્ણતાના લક્ષ્ય જ છે. એટલે હવે ગમે ત્યારે પણ એ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરશે જ. પણ નથી થયું તો પણ તો પણ દ્રષ્ટિ બદલાય છે અને એને જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જણાય છે, એટલે મિથ્યાત્વ નથી, એને મિથ્યાત્વ નથી. અને એ જ પ્રમાણે અવિરતિ યોગ કષાય એ બધું પણ નથી. એટલે ગુરુદેવ સમજાવે છે કે સંકિતીને સદા જ્ઞાન ભાવ છે, અને જ્ઞાન ભાવમાં અજ્ઞાનમય ભાવોનું કરતા કર્મ પણ નથી. જ્ઞાન ભાવમાં અજ્ઞાનમય ભાવોનું કરતા કર્મ પણ નથી. જ્ઞાન ભાવ થતાં અજ્ઞાનમય ભાવનું કરતા પણ હોતું નથી. જ્ઞાનમય ભાવ થાય ત્યારે અજ્ઞાનમય ભાવોનો એ કરતા થતો નથી. અજ્ઞાનમય ભાવો જે ચાર ઉપર વર્ણવ્યામાં, એમાંના કોઈ ભાવ સાથે એને કરતાપણાનો સંબંધ નથી, અથવા તો એવા ભાવોનો એ કરતા થાય ને એ ભાવો એનું કર્મ થાય એમ હવે થતું નથી. જ્ઞાનીને હવે એ મિથ્યાત્વ રાગ દ્વેષ આદિનો એ કરતા થાય એમ બનતું નથી. એટલે જ્ઞાન ભાવ થતાં અજ્ઞાનમય ભાવોનું કરતા કર્મ પણ હોતું નથી. સંકિતીને અલ્પ વિકારના પરિણામો થાય છે ખરા, પણ તેનો તે સ્વામી નથી, તેનો તે કરતા નથી. સંકિતી તો અવસ્થામાં જે વિકાર થાય તેનો માત્ર જ્ઞાતા જ છે, પરંતુ આત્માના ભાન વિના અજ્ઞાનીને એ ચારેય અજ્ઞાનમય ભાવ છે એ વાત અહીં કહી છે. તત્વના અજ્ઞાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ અસંયમ કષાય અને યોગના ઉદયો કે જેઓ નવા કર્મના હેતુઓ છે તેઓ તેમય અજ્ઞાનમય ચાર ભાવો છે. હવે આ વાત ઉપર વિસ્તાર કરતા અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન વસ્તુ છે, તેની પ્રતીતિ વિના, ભગવાન આત્માની પ્રતીતિ વિના જ્ઞાનમાં તત્વની ભ્રાંતિરૂપ જે સ્વાદ આવે છે તે કલુષિત છે. સ્વરૂપને જાણ્યું નથી, એની પ્રતીતિ નથી, એટલે એના વિના જ્ઞાનમાં તત્વની ભ્રાંતિરૂપે, ભ્રાંતિ એટલા માટે કે સાચું સ્વરૂપ જાણ્યું નથી એટલે જે જાણપણું છે તે ભ્રાંતિરૂપ છે. શુદ્ધ ચિદાનંદ ઘન વસ્તુ છે ભગવાન આત્મા, એની પ્રતીતિ નથી, એટલે જ્ઞાનમાં તત્વની વિપરીત રૂપે માન્યતા છે, વિપરીત રૂપે શ્રદ્ધાન છે, વિપરીત એવો સ્વાદ છે. એટલે જ્ઞાનમાં તત્વની ભ્રાંતિરૂપ જે સ્વાદ આવે છે તે કલુષિત છે, આકુળતામય છે, અને તેમાં મિથ્યાત્વના ઉદયનું નિમિત્ત છે. જે સ્વાદ આવે છે તે કેવો છે? કલુષિત છે, આકુળતામય છે, આત્મપ્રદેશોનું કંપન કરાવનારો એ ભાવ છે, અને તેમાં મિથ્યાત્વના ઉદયનું નિમિત્ત છે. મિથ્યાત્વના ઉદયનું નિમિત્ત છે એટલે કે એને લીધે થઈને એને મિથ્યાત્વ વર્તે છે, મોહનીય કર્મ બંધાય છે. તેવી રીતે વિષયોમાં આસક્તિરૂપ અસંયમનો, મલિન ઉપયોગ રૂપ કષાયનો અને શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપ યોગનો જ્ઞાનમાં સ્વાદ આવે છે તે પણ કલુષિત છે, આકુળતામય, દુઃખરૂપ છે, અને તેમાં અવિરતિ કષાય અને યોગ આદિ પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત છે. પૂર્વકર્મના ઉદયને લીધે આ હોય છે એ નિમિત્ત કારણ દર્શાવ્યું છે. પણ જીવને એવા ભાવ થાય છે ત્યારે એ ભાવનો કરતા અજ્ઞાન અવસ્થામાં જીવ પોતે છે. ખરેખર તો જ્યારે એવા ભાવ થાય છે, એવા પરિણામ આવે છે, તો એ પરિણામોનો કરતા એ પરિણામો એટલે એ પર્યાય પોતે જ છે, એ સ્વતંત્રપણે થાય છે, પણ એમાં નિમિત્ત પૂર્વકર્મના ઉદયનું છે. અહીં એમ સિદ્ધ કરવું છે એટલે કે સાબિત કરવું છે કે જૂના પુદ્ગલ કર્મનો ઉદય એ નવા કર્મના બંધનું કારણ છે, અથવા તો કારણ થાય છે. હવે એ વાતને અહીંયા કઈ રીતે સિદ્ધ કરી છે તે આપણે જોઈએ કે મિથ્યાત્વ અવિરતિ આદિ જે પૂર્વના કર્મ છે તેનો ઉદય નવા બંધનું કારણ છે. આ મિથ્યાત્વ અત્યારે વર્તમાનમાં વર્તે છે તે જન્મથી આપણે અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યા છીએ એ મિથ્યાત્વ. અને જો જાગૃતિ ન રાખીએ અને ખોટા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરીએ તો ગૃહિત મિથ્યાત્વ પણ થાય. એટલે મિથ્યાત્વ અવિરતિ આદિ અજ્ઞાન ભાવરૂપે એ પરિણમે છે, એ ભાવરૂપે એ પરિણમે છે. તો એમાં એમ કહેવું છે કે જૂના પૂતગળ કર્મનો ઉદય થયો છે, ઉદય વર્તે છે, ત્યારે એનું લક્ષ કરતા જીવને એવા ભાવ થાય છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે જૂના પૂતગળ કર્મનો ઉદય નવા કર્મના બંધનું કારણ થાય છે. તો એમાં એ રીતે છે કે મિથ્યાત્વ અવિરતિ આદિ જે પૂર્વના કર્મ છે તેનો ઉદય નવા બંધનું કારણ છે. પણ કોને? કે જે મિથ્યાત્વ અવિરતિ આદિ અજ્ઞાન ભાવરૂપે પરિણમે છે તેને. જો એ એવા ભાવરૂપે પરિણમે નહીં તો ઉદયમાં તો જે આવ્યું છે તે આવ્યું છે, પણ એવા ઉદયની સાથે એ જોડાય નહીં અને એવા ઉદયના ભાવે જો એ પરિણમતો નથી. ઉદય કોનો છે? ઉદય તો પેલા પૂર્વના પહેલાના જે કર્મ હતા એનો ઉદય છે. એ મિથ્યાત્વ અવિરતિ આદિ જે પૂર્વના કર્મ છે એનો ઉદય અત્યારે છે. તો એ ઉદય છે એ નવા કર્મબંધનું કારણ કઈ રીતે થાય એ સમજાવતા અહીંયા કહ્યું કે એવું કારણ બને છે, પણ કોને બને છે? કર્મબંધનું કારણ નવા કર્મ બંધાવવા માટેનું એ કારણ બને, પણ એનું કારણ કોને થાય? તો કે જે એવા પૂર્વના કર્મના ઉદયો આવ્યા છે એની સાથે જોડાય છે અને એવા ભાવરૂપે થાય છે તેને. કયા ભાવ? જે ચારે ભાવની વાત કરી તે, કે જે મિથ્યાત્વ અવિરતિ આદિ અજ્ઞાન ભાવરૂપે પરિણમે છે તેને એ નવા બંધ થવામાં આ પહેલાના જે કર્મ હતા પૂર્વના કર્મના ઉદયો છે એ નિમિત્ત કારણ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. પિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ ગુરુદેવ કહે છે કે લોકોને સાંભળવા મળ્યો નથી એટલે એને અઘરું પડે છે. અહીંયા કહે છે 259માં પાના ઉપર કે જૂના કર્મનો ઉદય મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગનો ઉદય છે, તે નવા કર્મબંધનું કારણ છે. પરંતુ કોને એ નવા કર્મબંધનું કારણ થાય? જ્ઞાનીને થાય? જ્ઞાનીને નથી થતું. જ્ઞાની સમ્યક દ્રષ્ટિને એ નવા કર્મબંધનું કારણ થતું નથી. જ્ઞાની છે એને કોઈ પણ પ્રકારે ઉદય આવે છે તો એ ઉદય સાથે જોડાતો નથી, માત્ર એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે એટલે એને એ નથી થતું. આ નવા કર્મબંધનું કારણ તો અજ્ઞાનીને થાય છે. અજ્ઞાની કોણ છે? તો કે જે એવા કર્મના ઉદય આવ્યા છે એની સાથે જોડાઈને એ ભાવરૂપે થાય છે એ અજ્ઞાની છે. જે અજ્ઞાન ભાવરૂપે મિથ્યાત્વ અને રાગ દ્વેષ રૂપે પરિણમે તેને એ કર્મબંધનું કારણ થાય છે. પૂર્વના કર્મનો ઉદય આવ્યો છે એને હવે નવા કર્મ બંધાવવામાં એ કારણ થાય છે. પણ કોને? જે અજ્ઞાની છે તેને. જ્ઞાનીને પૂર્વકર્મનો ઉદય છે તે નવા કર્મબંધનું કારણ થતો નથી, કેમ કે તે સ્વામીપણે ઉદયમાં જોડાતા નથી. એટલે જે પૂર્વના કર્મનો ઉદય આવ્યો છે એના એ સ્વામી થતા નથી, એના કરતા થતા નથી, એની સાથે જોડાતા નથી, માત્ર એને જ્ઞાતા ભાવે જુએ છે, એને જ્ઞેય તરીકે જાણે છે એટલે એમને એની સાથે જોડાણ ન થવાને કારણે નવા કર્મ બંધાતા નથી. અને જે આ જૂના કર્મ ઉદયમાં આવ્યા એટલે એ તો હવે ખરી પડે છે, એટલે નવો બંધ થતો નથી અને જૂના બંધની નિર્જરા થાય છે. જ્ઞાનીને નિર્જરા થાય છે, જ્યારે અજ્ઞાનીને જૂના કર્મનો ઉદય આવ્યો છે એ નવા કર્મ બંધનું કારણ થાય છે. બે વચ્ચે ફેર કેટલો છે? એક જ પ્રકારના ઉદય જ્ઞાનીને અને અજ્ઞાનીને વર્તતા હોય તો નવા કર્મ બંધની બાબતમાં એમ કહેવાય કે અજ્ઞાનીને કર્મબંધ થશે, જ્ઞાનીને નહીં થાય. $1,000,000 અજ્ઞાનીને આપીએ અને $1,000,000 જ્ઞાનીને આપીએ, બંનેને એક સાથે જ આપવામાં આવે તો એમાં ફરક શું પડે? કે પેલા $1,000,000 મેળવીને અજ્ઞાની અનેક પ્રકારે અજ્ઞાન ભાવે પરિણમન કરશે, એટલે કે એને માન કસાય થશે, એને અભિમાન થશે, એને પોતે આ કર્યું છે એવો એનો કર્તા ભાવ થશે કે મેં અમુક કર્યું માટે મને મળ્યા એવું થશે, અને એ પૈસા જે $1,000,000 આવ્યા છે એનો એ સ્વામી થશે કે મારા છે એવો મારાપણાનો ભાવ કરશે, એને હું વાપરી શકું છું, હું એનું આમ વાપરીશ, હું આને એને આમ ખર્ચીશ એવા ભાવમાં એ પરિણમન કરશે. એટલે આ બધા ભાવ, વિભાવ ભાવ, અજ્ઞાનના ભાવો બધા, એને લીધે એને ઘણો કર્મનો બંધ પડશે. એમાં કેટલોક શુભ બંધ પણ પડશે અને વિશેષતાથી તો અશુભ બંધ વધારે પડશે, એટલે પાપનો બંધ વધારે પડશે, પુણ્યનો બંધ અતિ અલ્પ પડશે. કેમ કે શુભ ભાવ ઓછા થશે, પાપના ભાવ વધારે થશે. પૈસો વાપરીએ એમાં પાપ જ થાય, પૈસો વાપરીએ અને પુણ્ય થાય એવું તો ક્યારેક બને. મંદિરમાં પૈસા આપે ને તોય નથી બનતું, કેમ કે એ વખતે એને એવો ભાવ છે કે આ હું પૈસા આપનારો છું, હું આ દાન આપું છું અને મારા નામની તકતી લાગવી જોઈએ એવો એને ભાવ અંદરમાં પડ્યો છે. એને પૈસા આપ્યા હોય અને એને કોઈ જાણે નહીં તો એ 50 જણાને કહેશે, અથવા તો એને આર્ધ ધ્યાન થશે કે કોઈને ખબર તો પડી નહીં, મેં આ દાન આપ્યું કોઈને ખબર જ ના પડી. એ ઝઘડવા બેસશે કે મેં પૈસા આપ્યા અને તમે બોર્ડ ઉપર મારું નામ કેમ નહીં લખ્યું. આ બધું શું થાય છે? પૈસા આપી અને એને શુભભાવ હતો અને એને કારણે પૈસા આપવાના શુભભાવને લીધે પડતો જે પુણ્યનો બંધ હતો એના કરતા ક્યાંય કેટલાય ગણો વધારે તો એ પાપનો બંધ કરે છે. એટલે મોટે ભાગે તો પૈસા ખર્ચ કરીને કોઈ પુણ્ય કમાય છે એમ કહેવું એ તો દુર્લભ વસ્તુ છે, ક્યારેક જ બને. મોટે ભાગે તો પૈસા વાપરીને પાપ જ એ કમાય છે. હવે જ્ઞાનીને એ $1,000,000 આપ્યા છે તો જ્ઞાની એ $1,000,000ને પોતાના માનતા નથી. એ પૂતગળ છે, એને મારે કોઈ સંબંધ નથી, એ એના કારણે એનું અહીંયા આવવું થયું છે, એ એના કારણે જશે, મારે એની સાથે કોઈ સંબંધ નથી, હું ભગવાન આત્મા એનાથી જુદો છું. એમ કરીને એનો જે કંઈ વહીવટ થતો હશે તે થશે અને એમાં એ વહીવટમાં જે થવું હોય તે થાય, એ સંબંધી એમને ક્યારેય અંતરમાં ઉત્પાત થશે નહીં કે એ ચાલ્યા જાય તો એને આર્ધ ધ્યાન નહીં થાય અને એ કદાચ એના પૈસા વધી જશે, મિલિયનમાંથી 1.5 મિલિયન થઈ જશે તો એમાં કંઈ એમને આનંદ કે ઉત્સાહ નહીં થાય. એ પર વસ્તુ છે, એ ઉપાધિ છે અને એમાં રોકાવાથી, એના વિચારોમાં રોકાવાથી, એના સંબંધીના વિકલ્પોમાં રહેવાથી મને મારા સ્વરૂપથી જુદા પડવાનું થાય છે, મારા સ્વરૂપથી જુદા રહેવાનું થાય છે, માટે મારે એના વિકલ્પ પણ જોઈતા નથી. એ સંબંધીના મને કોઈ વિકલ્પ જોઈએ નહીં, એ બધા અટકવાના સ્થાન છે, મને મારા સ્વરૂપમાં જતો રોકવાના એ બધા કારણો છે. આવો ભાવ જ્ઞાનીને થાય એટલે એને પેલા અજ્ઞાનીની જેમ એવા પાપના બંધ થતા નથી, પુણ્યના બંધ થાય પણ એ બધું અલ્પ પ્રમાણમાં થાય. જ્ઞાની તો પોતે પોતાના ભાવે રહે છે, જે પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે એ તો એનું લક્ષ્ય પણ કરતા નથી, એના તરફ દ્રષ્ટિ પણ કરતા નથી. મુનિ પાસે તમે $1,00,000 કે $1,000,000 મૂકીને આવો, મુનિને એમાં કંઈ રસ પડતો નથી, એ એના સામું જોતાય નથી, એ પોતે પોતાનામાં રહે છે, એને હાથ પણ લગાડતા નથી, એનો સ્વીકારે કરતા નથી. એટલે જે સંયોગો આવે છે એ સંયોગો પૂર્વનો ઉદય વર્તે છે અને જે સંયોગો આવ્યા એ સંયોગો કંઈ એને એવા ભાવ કરાવે છે એમ નથી. સંયોગોને કારણે જીવને એવા વિકારી ભાવ વિભાવ ભાવ થાય એમ બિલકુલ નથી. એ વાત અહીંયા સમજાવી છે કે જ્ઞાનીને એવા કર્મ બંધન થતા નથી. જે કહેવામાં આવ્યું કે જૂના કર્મ નો ઉદય છે એ મિથ્યાત્વ અવિરતિ કસાય એ અને યોગ એ ઉદય છે એ નવા કર્મ બંધનું કારણ થાય છે. પણ કોને થાય છે? ગુરુદેવ પૂછે છે કે કોને થાય છે? એ અજ્ઞાનીને થાય છે. જે અજ્ઞાન ભાવે પરિણમે છે એને થાય છે. જે આવી પડેલા એ ઉદયોની સાથે જોડાય છે, એકરૂપતા કરે છે, એને એવા નવા કર્મ બંધાય છે. એવા નવા કર્મ બંધનું એ કારણ થાય છે. પણ પેલા જ્ઞાનીને નથી થતું. આ વાતને બરાબર સમજવાની છે. આ જગ્યાએ જ પુરુષાર્થ પડ્યો છે. પુરુષાર્થ ક્યાં છે? સમ્યક દર્શન નથી થયું, જ્ઞાની નથી થયા, તો પણ જાગૃતિપૂર્વક પોતે એનો વિચાર કરે કે આ જે મળ્યું અથવા તો જે ચાલ્યું ગયું, પોતાની પાસે પહેલા હતું અને હવે એ રહ્યું નથી, એ ચાલ્યું ગયું, એવી દશા હોય, પોતાની પાસે પૈસા હતા એ જતા રહ્યા તો એવી દશા, અથવા તો ન હતા અને આવ્યા, એ બંને દશામાં પોતાને કંઈ કરવા પણ નથી, એના કારણે થયું છે, આવી એકમાત્ર જાગૃતિ રાખે તો ઘણા પ્રશ્નોનો ઉકેલ એને મળી જાય છે. ઘણું સમાધાન થઈ જાય છે. એને રાગ દ્વેષ કસાયો છે તે ઘણા મંદ પડી જાય છે. અને સાધક જીવને આવી જાગૃતિ રાખવી ખૂબ જરૂરી છે. જે સાધક છે, જે પોતે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી રહ્યો છે, એને તો આવી જાગૃતિ હોય જ છે. હવે મુખ્ય વાત જે કરવાની છે એ અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે અહીંયા આ પાંચ ગાથા જે છે એની અંદર મુખ્ય વાત જો કંઈ આવી હોય તો આ ત્રણ વાત છે. અને એ ત્રણ વાત શું છે? તો કે એક સમયની અંદર ત્રણ વસ્તુ બને છે. એક સમયમાં એ ત્રણેય વસ્તુ એક સાથે છે. કે દર્શન મોહ આદિ કર્મનો ઉદય, પહેલી વાત. દર્શન મોહ આદિ બધા કર્મ એનો ઉદય. તે જ સમયે નવા કર્મનો બંધ. તે જ સમયે નવા કર્મનો બંધ. કર્મનો બંધ કેવી રીતે થાય છે? તો કે જળ કર્મો એ ફક્ત પોતે જાતે જ એ બંધાય છે, તો એટલે કર્મનો બંધ થયો. દર્શન મોહ આદિ કર્મનો એ ઉદય છે. અને એ વખતે પેલા જળ કર્મ નવા બંધાય, એ નવા કર્મનો બંધ. અને તે જ સમયે અજ્ઞાની જીવને સ્વયં પોતાથી જ એ મિથ્યાત્વ આદિ ભાવ થાય અને એ રૂપે એનું પરિણમન થાય. એટલે ત્રણેય વસ્તુ એક સાથે થાય છે, એક સાથે થઈ રહી છે, એ અહીંયા દર્શાવ્યું. કે દર્શન મોહ આદિ કર્મનો ઉદય, કર્મનો ઉદય છે, એ જ વખતે નવા જળ કર્મ બંધાય છે. જે નવા જળ કર્મ બંધાય છે એમાં ખરેખર જ્ઞાની હોય કે અજ્ઞાની, એ જીવ તો કંઈ કરતો નથી. જીવ એ કર્મને બાંધતો નથી, જીવ એ કર્મનો કરતા થતો નથી. પણ અજ્ઞાન અવસ્થામાં જીવને એ વખતે જે વિકારી ભાવ વિભાવ ભાવ છે એ એવા જળ કર્મ ના બંધમાં નિમિત્ત કારણ છે, એ આપણે શીખી ગયા. એ વાતને અહીંયા એમ દર્શાવી કે અજ્ઞાની જીવને એ રાગદ્વેષના ભાવ મિથ્યાત્વના ભાવ થાય છે અને એ રૂપે એ પરિણમે છે. તો એવું પરિણમન કે જે નવા જળ કર્મના બંધમાં નિમિત્ત કારણ છે, એ પરિણમન જીવને, એટલે એ અજ્ઞાની જીવને કોણ કરાવે છે? તો કે સ્વયં પોતે કરે છે. એ ભાવ એનો પોતાનો છે, એ ભાવરૂપે પોતે સ્વયં પરિણમે છે, કોઈ એને એમ કરાવતું નથી. તે જ સમયે અજ્ઞાની જીવ સ્વયં મિથ્યાત્વ આદિ ભાવરૂપે પરિણમે છે, એને બીજો કોઈ એવા ભાવ કરાવે છે એમ બિલકુલ નથી. આગળ પણ અહીંયા કહ્યું છે કે જુઓ, પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ ના ઉદય કાળે જે નવા કર્મ બંધાય છે તે સ્વયં એવ પરિણમે છે. નવા કર્મ પરિણમે તે સ્વતંત્રપણે પરિણમે છે. નવા કર્મ પરિણમે એટલે કે કારણ રજકણો ભેગા થઈ અને કર્મ બંધાયા અને પરિણમન થાય છે, એ એ પૂદગળનું સ્વતંત્ર પરિણમન છે. જૂના કર્મનો ઉદય તેને પરિણમાવે છે એમ નથી. બધું સ્વતંત્ર છે એમ અહીંયા તો સિદ્ધ કરવું છે. જૂના કર્મને કારણે આમ નવા કર્મ બંધાય છે એમ નથી. પૂર્વકર્મનો ઉદય આવે છે તે પણ સ્વતંત્ર છે. અને ઉદય કાળે એવો ઉદય આવ્યો છે એ વખતે નવા જડ કર્મ બંધાય તે પણ સ્વતંત્ર છે. અને એ વખતે જીવ મિથ્યા શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વના ભાવ પોતામાં કરે છે તે પણ સ્વતંત્ર છે. ત્રણેય વસ્તુ સ્વતંત્રપણે થાય છે. પૂર્વકર્મનો ઉદય વર્તે છે, દર્શન મોહની આદિ કર્મનો ઉદય એ પણ સ્વતંત્ર છે, તે જ સમયે નવા કર્મનો બંધ થાય છે એટલે કે જળ કર્મ બંધાય છે તે પણ સ્વતંત્ર રીતે જ બંધાય છે. અને એ વખતે જીવને જે મિથ્યાત્વ રાગદ્વેષના પરિણામ થાય છે એટલે એવા ભાવે પોતે વર્તે છે તો એ પણ સ્વતંત્ર રીતે થાય છે. એમાં જીવને કોઈ કંઈ કરાવે છે એમ નથી. રાગ મારી ચીજ છે, મારું કર્તવ્ય કાર્ય છે એવા મિથ્યા દ્રષ્ટિના મિથ્યા શ્રદ્ધાનરૂપ ભાવ એ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે. એ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે. વિભાવ ભાવ એ નવા કર્મબંધ પડે છે. જડ કર્મનો કારણે રજકણો ભેગા થઈને બંધાય છે ત્યારે એમાં એ નિમિત્ત થાય છે. ત્યારે એ જૂના કર્મને નવા કર્મબંધનું નિમિત્ત કહેવામાં આવે. એટલે એ અપેક્ષાથી એને જૂના કર્મને એમ કહેવામાં આવ્યું. કેમ કે જૂના કર્મનો ઉદય જે હતો એ ઉદયને કારણે જીવને એવા મિથ્યાત્વ આદિના ભાવ થયા અને એ ભાવના નિમિત્તે પેલા નવા જડ કર્મ બંધાયા. એટલે એ ત્રણેય એ વચ્ચે આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે પછી એમ ઉપચારથી કહી દેવામાં આવે કે જૂના કર્મ બંધ જે છે એ નવા કર્મબંધનું કારણ છે એમ ઉપચારથી કહી દેવામાં આવે. પણ એને બરાબર તપાસીએ, એમાં ઝીણવટથી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આ ત્રણેય ક્રિયાઓ જે થઈ રહી છે એ સ્વતંત્રપણે થઈ રહી છે. અને એમાં જો જીવ જાગૃતિ રાખે તો એને એવા કર્મબંધ થાય નહીં, એને નિર્જરાજ માત્ર થાય. કેમ કે નવા કર્મબંધનો જે બંધ પડવો થાય છે એ વખતે પેલા જૂના કર્મ જે છે એ ઉદયમાં આવ્યા છે, એટલે એ ઉદયમાં આવ્યા છે એ તો ખરી જવાના જ છે. હવે નવા કર્મ બંધાવા કે ન બંધાવા એની આપણે જયારે વાત લઈએ તો એ સ્વતંત્રપણે એના કારણે બંધાય છે, એના કારણે બંધાય છે. ત્યારે જીવના ભાવ છે એ એમાં નિમિત્ત છે, એટલે અજ્ઞાનીના ભાવ એમાં નિમિત્ત છે. હવે અજ્ઞાનીના ભાવ નિમિત્ત થાય છે અને જો જ્ઞાની છે તો એને એવા ભાવ થતા જ નથી, એને એવા ભાવ થતા નથી તો એની સમીપમાં એવા જડ કર્મના બંધ પણ થતા નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જડ કર્મ નવા બંધાય એ જ્ઞાનીની સમીપમાં નથી થતા. એને પણ પૂર્વના કર્મ પહેલાના કર્મનો ઉદય તો વર્તે છે પણ એને એની સમીપમાં એવો ઉદય કાળ છે ત્યારે નવા કર્મ જડ કર્મ બંધાય એમ નથી બનતું. અને એમ ન બનવામાં અપેક્ષાથી એમ કહેવાય કે જ્ઞાની છે અને એને વિભાવ ભાવ નથી થયા માટે નથી થતું. પણ ખરેખર જોઈએ તો ત્રણેય ક્રિયાઓ સ્વતંત્ર છે. જ્ઞાની છે એને એવા વિભાવ ભાવ રૂપે પરિણમવું થતું નથી, એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે રહે છે. અને પૂર્વના કર્મનો ઉદય જે આવ્યો છે એ ઉદય આવ્યો છે એટલે હવે એ ખરી જાય છે અને એ વખતે કારમણે રજકણો નવા ભેગા થઈને બંધાતા નથી. આ ત્રણેય ક્રિયાઓ જ્ઞાનીની અપેક્ષાથી જોઈએ તો એ એમ થાય છે, એમાં પણ એ ત્રણેય સ્વતંત્ર રીતે જ થાય છે. પણ વ્યવહારથી એમ કહેવામાં આવે કે જીવ પોતે એવા વિભાવ ભાવ કરી અને ભાવ બંધ કરે છે અને જડ કર્મને બાંધે છે. ભાવ બંધ જે કરે છે એ ભાવ એના છે એવા ભાવનો એ કરતા થાય છે, એ વાત આપણે અગાઉની ગાથામાં કરી છે. જીવ જેવા ભાવે પરિણમે છે એવા ભાવનો એ કરતા થાય છે. જ્ઞાની સ્વભાવ ભાવે પરિણમે છે, જ્ઞાન ભાવે પરિણમે છે તો એવા ભાવનો કરતા છે એટલે એને કર્મ બંધ થતું નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે જીવની વાત છે ભાઈ, જૂના કર્મ પણ સ્વતંત્ર, નવો બંધ થાય તે પણ સ્વતંત્ર, અને વચ્ચે જીવ રાગદ્વેષ અને અજ્ઞાનપણે પરિણમે તે પણ સ્વતંત્ર. સમયસર ખૂબ ગંભીર છે. અહીંયા આગળ કહે છે પાના નંબર 260 ઉપર ચોથા પેરેગ્રાફમાં કે ભાઈ આ વિતરાગ પરમેશ્વર સર્વજ્ઞ બાદશાહનો અલૌકિક માર્ગ છે. સર્વજ્ઞ બાદશાહ ગયો છે, એની ઉપર બીજું કોઈ નથી. દિગંબર મુનિવરો પણ જાણે ધર્મના સ્તંભ, કોઈની એમને પરવા નહીં. નગ્નપણું અને અંતરમાં પણ એવું જ નગ્નપણું, બહારમાં પણ નગ્નપણું, એમને બીજાની ક્યાં પરવા છે. એવા આ જ્ઞાની પુરુષોએ પોતે જે જ્ઞાનને આત્મસાત કર્યું અને અતિન્દ્રિય આનંદનો અનુભવ કર્યો એ પછી એમને કરુણા થઈ એટલે વિકલ્પ આવ્યો અને આવા શાસ્ત્રો રચાઈ ગયા. એમને કાંઈ પડી નથી, મુનિવરોને શું પડી છે. જંગલમાં એ તાડપત્ર ઉપર એમણે એ કઠણ સળીથી એ શાસ્ત્ર લખી અને જંગલમાં મૂકી દીધા અને ચાલ્યા ગયા. એમ નહોતું કે આ સમયસર લખ્યું ને હવે કોઈકને આપીએ અને પછી એ લઈ જાય ને બધું સાચવીને એનું કંઈક કરે અને એની કોપી કરાવે બધી, એમ પણ હતું નહીં. એ તો લખીને ચાલ્યા ગયા. જે વખતે ભાવ આવ્યો એવો કરુણાનો ભાવ કે આ જગતના જીવો પણ આ વસ્તુને જાણે સમજે, એની પ્રાપ્તિ કરે, પોતાના સ્વરૂપને જાણે સમજે અને એની પ્રાપ્તિ કરે, એવો ભાવ આવ્યો, એવો કરુણાનો ભાવ આવ્યો એટલે લખી નાખ્યું અને પછી મૂકી દીધા, ત્યાં જ જંગલમાં મૂકી દીધા. અને પછી જે શ્રાવક હતા તે ત્યાં ગયા અને એમણે ભેગા કરી સાચવી અને એને મંદિરમાં મૂક્યા અને પછી તો એની કોપી થઈને આપણા સુધી આ પહોંચ્યું. એટલે આવી મુનિવરોની તો દશા હોય છે, એમની તો કરુણાની શું વાત કરવી. અહીંયા છેલ્લે વાત કરે છે 261માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે આત્મા શુદ્ધ જ્ઞાયક તે સ્વ અને રાગ પર એ બંનેના એકપણાનો અજ્ઞાનીને ચિરકાળથી અનાદિથી અને એવો જ અભ્યાસ છે. સ્વ અને પરની એકતાનો એને અભ્યાસ છે. અહીં કહે છે કે જૂના કર્મના ઉદય કાળે, જૂનું કર્મ ઉદયમાં આવ્યું ત્યારે નવા કર્મ જીવમાં બંધાય છે, એની સમીપમાં બંધાય છે, ત્યારે એ સ્વ પરના એકત્વના અભ્યાસને કારણે જીવ સ્વયંમેવ તત્વ અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે અને તે ભાવનો પોતે જ હેતુ થાય છે. નવા કર્મ બંધાય તેનો જીવ હેતુ નથી. અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે અને તે ભાવનો પોતે જ હેતુ થાય છે એના અજ્ઞાન ભાવ. નવા કર્મ બંધાય તેનો જીવ હેતુ નથી. જૂના કર્મનો ઉદય આવ્યો તે નવા કર્મ બંધનમાં હેતુ છે. અજ્ઞાનીને રાગ શુભરાગ ગળે વળગ્યો છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સાથે ક્ષણિક રાગના ભાવને એક માનીને પરિણમતા તેને થતા વિકારના પરિણામ એ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે. ત્યારે જૂના કર્મ નવા કર્મ બંધમાં હેતુ થાય છે એમ કહેવામાં આવે છે. આવો ઉપચાર થાય છે એવું પણ એ પરમ સત્ય નથી. પરમ સત્ય હોય તો બધાને લાગુ પડે, જ્ઞાનીને તો આ લાગુ પડતું નથી. એટલે એ ઉપચાર કરવામાં આવ્યો છે, વ્યવહારથી કહેવામાં આવ્યું છે કે જૂના કર્મબંધનો ઉદય છે તે નવા કર્મબંધમાં કારણ થાય છે. જીવનો એવો કોઈ સ્વભાવ નથી કે વિકારી ભાવે પરિણમે, અને વિકારી ભાવ થયો છે એ પણ એનો સ્વભાવ નથી તો પછી એ પેલા કારમણે રજકણોને ભેગા કરીને બાંધવા જાય એ તો ક્યાંથી બને. માટે કહ્યું કે જૂના કર્મનો ઉદય નવા કર્મબંધનો હેતુ છે, પણ કોને, તો કે જે પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલીને વિભાવપણે પરિણમે છે એવા મિથ્યા દ્રષ્ટિને એ જૂના કર્મનો ઉદય નવા બંધનો હેતુ બને છે. આમ વ્યવહારથી સમજ આપવામાં આવી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરું કરતા પહેલા ભાવાર્થમાંથી છેલ્લો પેરેગ્રાફ આપણે વાંચીએ છીએ. જૂના કર્મનો ઉદય આવે તે સ્વતંત્ર છે. જૂના કર્મનો ઉદય આવે તે સ્વતંત્ર છે અને તે સમયે પેલા કારમણે રજકણો ભેગા થઈને નવા કર્મરૂપે બંધાય અને પરિણમે, જડ કર્મની વાત છે, એ પણ સ્વતંત્ર છે. અને જીવમાં મિથ્યાત્વ આદિ ભાવોનું પરિણમવું પેલા જૂના કર્મનો ઉદય આવ્યો છે એટલે એ ઉદય જે સંયોગ છે એનું લક્ષ કરીને એની સાથે જોડાઈને એવા ભાવે પરિણમવું એ પણ સ્વતંત્ર છે. અને એ કોને થાય છે? અજ્ઞાનીને થાય છે, જ્ઞાનીને એ થતું નથી. એટલે ત્રણે એક જ સમયમાં થાય છે પણ સૌ પોતપોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી. તો આ ગાથાઓનો સ્વાધ્યાય આજે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવર તે જયતે